நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ ஆயரியாணம், நமோ அஜாயாணம், நமோலுவே சவசாகுண்ணம். அரிஹந்த சித்த சூரி உபாத்யாய சாது சர்வ அர்த்தகே பிரகாஷி மங்களே கௌபகாரி ஹே. இன்கு ஸ்வரூப ஜான ராகதி பரி ஜோ பக்தி ஹாய் கோ நமாயி ஸ்துதி கோ உச்சாரி ஹே. தன்ய தன்ய தும்மயி சே காஜ சப ஆஜ வை கர ஜோரி பார பார வந்தனா ஹமாரி ஹே. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே. மங்கள கல்யாண சுக ஐசோ ஹம சாஹத ஹே. ஓ மேரி ஐசி தசா ஜேசி தும் தாரி ஹே. ஓ மேரி ஐசி தசா ஜேசி தும் தாரி ஹே.
રવિવારની પાઠશાળાનો વિષય, હમણાં સુધી ઘણા બધા વિષયોની આપણે ચર્ચા કરી, હવે આપણે એક નવા વિષયની ચર્ચા પ્રારંભ કરી છે, જેનું નામ છે 14 ગુણસ્થાન. ગુણસ્થાનોની ચર્ચા આપણે વિસ્તારથી કરવાની છે. એક લેક્ચર આ વિષય ઉપર થઈ ગયો છે પ્રારંભ. આપણે આ વિષયને એક સન્ડેના આપણે કર્યું હતું, જેમાં આપણે જે પોઈન્ટ લીધા હતા એની હું થોડીક રિવિઝનની ચર્ચા કરીને પછી આજે આપણે નવા પોઈન્ટ લઈએ. સૌથી પહેલા આપણે લીધું હતું કે જૈન ધર્મ પરીક્ષા પ્રધાની છે, એ કથન દ્રવ્યાનિયોગનો છે. જે સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનમાં જે આખું લોકાલોક ઝલકે છે અને ઓમ ધ્વનિમાં જે વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થયું છે, એને ગંધર્વ પરમાત્મા પોતાના જ્ઞાનમાં એક અંતર મુહૂર્તમાં જે દ્વાદશાંગની રચના કરે છે અને પછી આચાર્ય દેવ એને લિપિબદ્ધ કરે છે, તો એમાં ચાર અનુયોગના માધ્યમથી ભગવાનની વાણી ગુંથાય છે. તો જે ચાર અનુયોગ છે એ ચાર અનુયોગમાંથી જે દ્રવ્યાનુયોગ છે એ દ્રવ્યાનુયોગ પરીક્ષા પ્રધાની છે. બીજા ત્રણ અનુયોગ આજ્ઞા પ્રધાની છે. આપણે આ ચર્ચા લાસ્ટ ટાઈમ લીધી હતી. ચાર અનુયોગમાં એક અનુયોગ પરીક્ષા પ્રધાની છે, દ્રવ્યાનુયોગ, અને ત્રણ અનુયોગ આજ્ઞા પ્રધાની છે. આજ્ઞા પ્રધાની કહેતા એનો અર્થ શું થયો કે જેવી રીતના કર્ણાનિયોગ છે, તો કર્ણાનિયોગમાં હવે ગુણસ્થાન 14 જોયા છે. ભગવાનના જ્ઞાનમાં 14 ગુણસ્થાન આવ્યા છે. હવે આપણે એમ તર્ક અને એક પ્રશ્ન પૂછીએ કે ગુણસ્થાન 14 જ કેમ, 13 કેમ નહીં, 15 કેમ નહીં, તો એનો કોઈ જવાબ નથી. કારણ કે ભગવાનના જ્ઞાનમાં આ જ પ્રકારે વસ્તુનું સ્વરૂપ આવે છે. એમાં કોઈ તર્ક ન ચાલે, એમાં તમે કોઈ લોજિક થી સિદ્ધ કરો, શું લોજિક સિદ્ધ કરીએ? મેરુ પર્વતની ઊંચાઈ આટલી છે કેમ, 5 મેરુ જ કેમ છે, સમજાય છે? નરક 7 જ કેમ છે, સ્વર્ગ 16 જ કેમ છે? તો આ બધી આજ્ઞા પ્રધાની અનુયોગ છે, જેને આપણે આજ્ઞા એટલે કે ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ પ્રમાણે આપણે સ્વીકારવાનું છે. તો એક પોઈન્ટ આપણે લીધો હતો, એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી હતી. એના પછી જે ચર્ચા આપણે કરી હતી એમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું લઉં છું લાસ્ટ લેક્ચરના, કે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર ગયા હતા, ગુણસ્થાનની પરિભાષા. આજે એનો વિસ્તાર થોડો આપણે કરવાનો છે. ગુણસ્થાનની પરિભાષા આપણે જોઈ હતી કે ગુણસ્થાન કોને કહેવાય, એની પરિભાષામાં આપણે શું જોયું હતું. હવે પરિભાષાનો આજે આપણે આખો વિસ્તાર કરશું, બરાબર છે? ગુણસ્થાનની પરિભાષા કોઈને યાદ છે? આપણે જે કહી દીધી, થોડુંક યાદ રાખવું પડશે આ પ્રકરણોમાં બધા. રવિવારના વિષયમાં બધું થોડું યાદ રાખશો તો મજા આવશે. ગુણસ્થાનની પરિભાષામાં મોહ અને યોગના નિમિત્તથી શું લખ્યું હતું પછી, જીવના આત્માના શ્રદ્ધા અને ચારિત્ર ગુણોની તારતમ્ય રૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવાય છે. શું આવ્યું? જલ્દી, ચલો આજે ઘણું બધું આપણે ભણવાનું છે એક કલાકમાં. મોહ અને યોગના નિમિત્તથી, બરાબર છે? મોહ અને યોગના નિમિત્તથી જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણોની જે તારતમ્ય રૂપ અવસ્થા છે, એ તારતમ્ય રૂપ અવસ્થાને શું કહેવાય છે? ગુણસ્થાન કહેવાય છે. આ પરિભાષા ગોમટસાર જીવકાળમાં આવી ગઈ છે. હવે આનો આપણે અર્થ કરીએ. થોડો અર્થ આપણે લાસ્ટ ટાઈમ લીધો હતો. મોહ અને યોગ બે શબ્દ છે. ચલો જલ્દી જલ્દી બે શબ્દ છે, પાંચ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આમાં. મોહ, યોગ, શ્રદ્ધા, ચારિત્ર અને તારતમ્યતા. બરાબર, આ પાંચ શબ્દને આપણે સમજવાના. મોહ અને યોગ. મોહ એ આત્માના કયા ગુણનું પરિણામ છે? મોહ એ કયા ગુણનું પરિણામ? મોહ અને યોગ એ કયા ગુણનું પરિણામ છે? તો કે મોહ છે એમાં શ્રદ્ધા અને ચારિત્ર બે ગુણ. સમજાય છે? મોહ શબ્દમાં શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ એ બે ગુણોનું પ્રણમન સામેલ છે. કયા શબ્દમાં? જલ્દી બોલો, મારી સાથે બોલવાનું છે આખો એક કલાક. બોલો જલ્દી, કયા શબ્દમાં? કોનસે શબ્દ મેં? મોહ શબ્દ. મોહ શબ્દમાં શ્રદ્ધા અને ચારિત્ર. બરાબર ખ્યાલમાં રાખજો, આ બહુ ફંડામેન્ટલ વસ્તુઓ છે બધી. મોહ શબ્દમાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણ બે નું પ્રણમન છે. સમજાય છે? હવે એને આપણે છૂટું પાડીએ, અગર મોહને આપણે છૂટું પાડીએ તો મોહ માંથી બે શબ્દ નીકળે છે. મોહ માંથી બે શબ્દ નીકળે છે, એક તો મિથ્યાત્વ અને એક કશાય. હમણાં જીવના ભાવોની વાત કરું છું. હમણાં આપણે કર્મની વાત, નિમિત્તની વાત, કર્મ સાપેક્ષ વાત નથી કરતા. હમણાં આપણે જીવના ભાવોની વાત કરીએ છીએ. સમજો બરાબર. અને આત્મા છે, આત્મામાં અનંત ગુણો છે. એ અનંત ગુણમાંથી હમણાં આપણે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની ચર્ચા કરી રહ્યા છે. કયા બે ગુણની ચર્ચા કરી રહ્યા છે? બે ગુણ. અને શ્રદ્ધા અને ચારિત્ર ગુણના વિકારી પ્રણમનની ચર્ચા કરી રહ્યા છે. કયા પ્રણમનની ચર્ચા કરી રહ્યા છે? વિભાવ પ્રણમનની, જેને આપણે શું નામથી સંબોધન કર્યું? મોહ. અને એ મોહમાં કેટલા કેટલા શબ્દ આવ્યા? બે, મિથ્યાત્વ અને કશાય. સમજાય છે? મોહમાં બે શબ્દ ગર્ભિત છે, મિથ્યાત્વ અને કશાય. બરાબર. તો મોહ એમાં મિથ્યાત્વ અને કશાય. તો મિથ્યાત્વ, એને છૂટું પાડો, મિથ્યાત્વ છે એ શ્રદ્ધા ગુણનું વિપરીત પ્રણમન છે. જલ્દી જલ્દી શું કીધું? જલ્દી શું કીધું? મિથ્યાત્વ છે એ શ્રદ્ધા ગુણનું વિપરીત પ્રણમન છે, જેના કારણે આ જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તો એ મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણનું વિપરીત પ્રણમન છે. અને જે કશાય છે એ ચારિત્ર ગુણનું વિભાવ પ્રણમન છે. બે વસ્તુ યાદ રહી? જલ્દી બધાનું ધ્યાન છે અહીંયા? બોલો જલ્દી. મિથ્યાત્વ એ શ્રદ્ધા ગુણનું વિભાવ પ્રણમન, વિપરીત પ્રણમન, વિકારી પ્રણમન, અશુદ્ધ પ્રણમન. મિથ્યાત્વ, મોહ, એનું ભાવ ભાષણ આપણે પહેલા ગુણસ્થાનમાં કરવાનું છે. ચૌદ ગુણસ્થાનમાં પહેલું ગુણસ્થાન છે ને મિથ્યાત્વ, તો એની ચર્ચા આપણે વિસ્તારથી કરશું. બરાબર. તો હમણાં તો આપણે ખાલી શબ્દ સમજીએ છે. મિથ્યાત્વ અને કશાર આપણને કયા ભાવ છે આ બે માંથી? ક્યારે? ક્યારે? નિરંતર. ક્યારથી? અનાદિ. અનાદિથી નિરંતર હર સમયે આપણા આત્મામાં મિથ્યાત્વ અને કશાયના ભાવો ઉત્પન્ન થાય. અનાદિત્ય મિથ્યાત્વ અને કશાય સહિત આત્મા પરમી રહ્યો. ખૂબીની વાત એ છે કે મિથ્યાત્વ અને કશાયના ભાવ થવા છતાં પણ આત્મતત્વ જે મૂળ વસ્તુ છે એ મૂળ વસ્તુ ક્યારેય પણ આ મિથ્યાત્વ અને કશાયના ભાવરૂપ થતી નથી. કારણ કે મિથ્યાત્વ અને કશાય ક્યાં ઉત્પન્ન થાય છે? દ્રવ્યમાં, ગુણમાં કે પર્યાયમાં? તો કે એક સમયની દશાનો ભાવ છે. આ એક સમયની દશા છે, આ એક સમયની અવસ્થા છે, આ એક સમયનું કાર્ય છે. અને આ કાર્યથી, આ દશાથી, આ અવસ્થાથી, આ અશુદ્ધતાથી, આ વિભાવ પ્રણમનથી, આ વિકારી પ્રણમનથી, આ ઔદયિક ભાવથી મારો આત્મા કેવો છે? મૂળ સ્વરૂપ કેવું છે? જલ્દી, મૂળ સ્વરૂપ કેવું છે? તો કે મૂળ સ્વરૂપ આ ભાવોથી અત્યંત જુદું છે, અત્યંત ભિન્ન છે, શુદ્ધ છે, નિરપેક્ષ છે, અપ્રભાવિત છે, અનાદિ અનંત છે. સમજાય? સમજાયું? તો બે શબ્દ જો આપણે ગુણસ્થાન ભણીએ છીએ, પરંતુ ગુણસ્થાન ભણવાની પાછળનો ઉદ્દેશ શું છે? કર્ણાનુયોગ ને પૂછશું ગુણસ્થાન કેટલા, તો કન્યા કર્ણાનુયોગ કહેશે ગુણસ્થાન 14 છે. અને દ્રવ્યાનુયોગ ને પૂછશું તો કહેશે કે અરે ગુણસ્થાન નાસ્તી જ તું છે. આપણે ગયા વખતે ચર્ચા કરી હતી બે વસ્તુ ગુણસ્થાનાતીત છે. ગયા વખતે કીધું તો આ બધું આપણે બે વસ્તુ ગુણસ્થાનાતીત છે. એક તો સિદ્ધ દશા, સિદ્ધ ભગવાન અને કાર્ય પરમાત્મા એ ગુણસ્થાનથી પાર છે. સિદ્ધ ભગવાન કેવા છે? કયા ગુણસ્થાનમાં? ઘણા લોકો કે 15મું ગુણસ્થાન, નહીં 14 પછી 15 આવે. અરે 15 નહીં ભાઈ, ગુણસ્થાન આ સિદ્ધ છે. સિદ્ધ ભગવાનમાં કોઈ ગુણસ્થાન નથી. અને અને જે ત્રિકાળી ગુરુ ભગવાન આત્મા નિગોથી લઈને સિદ્ધ ભગવાન સુધીનો જે શુદ્ધાત્મ તત્વ છે, પારમિક ભાવ છે, એ પારમિક ભાવ પણ કેવો છે? બોલો જલ્દી, પારમિક ભાવ પણ કેવો છે? કે ગુણસ્થાન આ સિદ્ધ છે. ક્યારે? ત્યારે. હમણાં હમણાં સ્વભાવ ગુણસ્થાન અતીત છે. હમણાં સ્વભાવમાં કયા ગુણસ્થાન નો પ્રવેશ છે? કયા ગુણસ્થાન માં છીએ આપણે? શું વાત છે, ગુણસ્થિત થઈ ગયા? કયા ગુણસ્થાન માં છીએ આપણે? સ્વભાવ. અનેકાન ધર્મ છે ને, અનેકાન વસ્તુ સ્વરૂપ. અરે સ્વભાવ થી હું ગુણસ્થાન અતીત છું. સ્વભાવ થી ગુણસ્થાન થી પાર. સ્વભાવની દ્રષ્ટિએ જુઓ તો કોઈ ગુણસ્થાન નો મારામાં પ્રવેશ નથી. ગુણસ્થાન થી રહીત પરમાત્મ તત્વ ગુણસ્થાન અતીત. પર્યાયમાં ગુણસ્થાન છે. આ બધા ભેદ પર્યાયના છે, એટલે માટે આપણે એની પરિભાષા ભણી રહ્યા છીએ. જો આમાં કેટલી બધી વસ્તુઓ. શું કીધું? ચાલી પરિભાષા યાદ રહી. પરિભાષા હું દર વખતે પૂછીશ. પરિભાષા બોલો જલ્દી. પરિભાષા જલ્દી. મો અને યોગ ના, તો આપણે બે શબ્દ કરીએ છીએ ને, મો અને યોગ. તો મો નો અર્થ થઈ ગયો. મો માં કયા બે શબ્દ આવ્યા? નિત્યાત્વ અને નિત્યાત્વ. કયા ગુણ નું પણમન છે? અને કશાય કયા ગુણ નું પણમન છે? પેલા મિથ્યાત્વ જાય કે કશાય જાય? પેલા મિથ્યાત્વ જાય કે કશાય જાય? પેલા મિથ્યાત્વ નો અભાવ થાય કે કશાય નો અભાવ થાય? બરાબર વિચારીને બોલો. બોલો જલ્દી જલ્દી. પેલા મિથ્યાત્વ નો ભાવ થાય સમ્યક દર્શન થતા? મિથ્યાત્વ નો ભાવ થાય કે કશાય નો ભાવ થાય? વેરી ગુડ. મિથ્યાત્વ નો ભાવ તો પૂર્ણતા થઈ જાય. મિથ્યાત્વ નો અર્થ શું? આપણે પહેલા ગુણસ્થાનમાં હમણાં કહી દઈશું, ત્યાં શું કહી દેતું નથી કે હે ને. તો મિથ્યાત્વ તો પૂર્ણતા જાય અને કશાય આંશિક જાય. કશાય ની આંશિક અભાવ ની પ્રવૃત્તિ ચાલે. આંશિક કશાય નો અભાવ થાય સમ્યક દર્શન થતા. સમજાયું? કશાય નો આંશિક અભાવ થાય અને મિથ્યાત્વ નો પૂર્ણતા અભાવ. જલ્દી બે વાક્ય જલ્દી. મિથ્યાત્વ નો સમ્યક દર્શન થતા, મિથ્યાત્વ નો પૂર્ણતા અભાવ અને કશાય નો આંશિક અભાવ. બરાબર. પછી ધીરે ધીરે કશાય નો પણ અભાવ થાય અને પછી જીભ અકશાય દશામાં પહોંચી. ચલો આગળ હવે આપણે લઈએ મિથ્યાત્વ અને નહીં, મો અને યોગ. મો અને યોગ. યોગ ની પણ આપણે ચર્ચા કરી હતી. યોગ 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 આપણે વાત કરી હતી ને, કે એક થી ચાર ગુણસ્થાન. આ બધું લાસ્ટ ટાઈમ હું લઉં છું પાછું, અને કારણ કે ભૂલી જઈએ ને, ઘણો ટાઈમ થઈ ગયો. આગળ પાઠ પીછે બોલો. અરે આવું બોલો તો નહીં, આવું ન બોલાય હે ને. જો આપણે વાત કરી હતી કે પહેલા ગુણસ્થાન થી લઈને ચોથા ગુણસ્થાન સુધી જે ગુણસ્થાન નું વિભાજન છે, એ વિભાજન શ્રદ્ધા અપેક્ષા છે. બરાબર યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બધા પહેલા ગુણસ્થાન થી લઈને ચોથા ગુણસ્થાન સુધી શ્રદ્ધા અપેક્ષા એ ગુણસ્થાન નું વિભાજન છે. પછી પાંચમા ગુણસ્થાન થી લઈને ચૌદ બારમા ગુણસ્થાન સુધી, સોરી પાંચમા થી બારમા ગુણસ્થાન સુધી ચારિત્ર અપેક્ષાએ ગુણસ્થાનો નું વિભાજન છે. આખું વાક્ય આવી રીતના બરાબર બોલીને સમજો. પહેલા થી ચોથા ગુણસ્થાન શ્રદ્ધા અપેક્ષાએ ગુણસ્થાન નું વિભાજન છે. સમજાય છે? અને પછી આગળ શું લીધું આપણે? પાંચ થી બાર એ ચારિત્ર અપેક્ષાએ, અને તેરમું ગુણસ્થાન જે છે એ યોગના સદભાવની અપેક્ષાએ, અને ચૌદમું ગુણસ્થાન છે એ યોગના અભાવની અપેક્ષાએ ગુણસ્થાનનું વિભાજન કરવામાં આવે છે. સમજાયું આટલું? આગળ વધુ બરાબર. હવે જો આગળ હવે આપણે પરિભાષા લીધી મો અને યોગ, એટલે યોગ શબ્દ આવે તો ત્રણ ગુણ થઈ ગયા. કયા કયા ત્રણ ગુણ થઈ ગયા ગુણસ્થાન ની ચર્ચામાં? કયા કયા ત્રણ ગુણ થયા? શ્રદ્ધા, ચારિત્ર અને યોગ. સમજાય છે? શ્રદ્ધા, ચારિત્ર અને યોગ, આ ત્રણેય ગુણોની, આ ત્રણેય ગુણોની તારતમ્ય રૂપ અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે. આનો અર્થ કરી આગળ વિસ્તાર કરશું આપણે, પણ સમજાયું? કયા ત્રણ ગુણ? શ્રદ્ધા, ચારિત્ર અને યોગ ગુણની અવસ્થા. શ્રદ્ધા, ચારિત્ર અને યોગ ગુણ નહીં, એની અવસ્થાની તારતમ્યતા. ગુણોની, બોલો બોલો મારી સાથે, ગુણોની અવસ્થાની તારતમ્યતા. ત્રણેય વસ્તુ અલગ છે. ગુણોની અવસ્થાની તારતમ્યતાને શું કહેવામાં આવે છે? ગુણસ્થાન કહેવામાં. સમજાયું? હવે આમાંથી બીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન, પરિભાષામાંથી આપણે લિંક લઈએ છીએ, પરિભાષા ભણીએ છીએ. હવે બીજો પ્રશ્ન શું આવશે? બીજો પ્રશ્ન કે જે ગુણસ્થાન છે એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? દ્રવ્ય, ગુણસ્થાન નામનો કોઈ દ્રવ્ય છે? બોલો જલ્દી જલ્દી બોલો. ના, ગુણસ્થાન નામનો કોઈ ગુણ છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ અનંત ગુણોમાં ગુણસ્થાન નામનો કોઈ ગુણ છે? તો કે ગુણ પણ નથી. તો ગુણસ્થાન શું છે? બોલો જલ્દી. આમાંથી ભેદ જ્ઞાન નીકળે છે. જો ગુણસ્થાન તીત થવું હોય તો ગુણસ્થાન ને સમજવું પડે. સમજાય છે? ગુણસ્થાન તીત દશા, ગુણસ્થાન તીત સ્વરૂપ ને સમજવા માટે, એનો આશ્રય લેવા માટે, એનું લક્ષ્ય કરવા માટે, એનું અંદરમાં અંતર્મુખતા પ્રગટ થાય એની માટે ગુણસ્થાન નું સ્વરૂપ સમજવું પડે. સમજાયું? તો ગુણસ્થાન શું છે? પર્યાય છે. હવે પર્યાય માં પણ એ ગુણસ્થાન કયા દ્રવ્ય ની પર્યાય છે? ચલો આગળ લઉં છું, લાસ્ટ ટાઈમ નહોતું લીધું, હવે લઉં છું. આ કયા દ્રવ્ય ની પર્યાય છે ગુણસ્થાન? તો કે છ દ્રવ્ય છે ને, સમજો હા, થોડું ટેકનિકલ છે બધું. છ દ્રવ્ય છે ને, છ દ્રવ્ય, તો છ દ્રવ્ય માંથી પાંચ દ્રવ્ય ની પર્યાય નથી ગુણસ્થાન. પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, તાર માં ગુણસ્થાન હોય. પૂદગલ દ્રવ્ય કયા ગુણસ્થાન માં છે? આ ખુરશી કયા ગુણસ્થાન માં? બોલો બોલો જલ્દી. તમે નહીં બોલો તો હું નહીં બોલું. હા, હોય ન હોય ને, તો પાંચ પાંચ દ્રવ્ય માં ગુણસ્થાન નથી. હવે આગળ જીવ માં પણ, હવે જીવ માં આવી ગયા, જીવ માં આવી ગયા, વેરી ગુડ. જીવ માં પણ સિદ્ધ ભગવાન ને ગુણસ્થાન નથી. સમજાયું? સિદ્ધ ભગવાન ગુણસ્થાન તીત છે, ગુણસ્થાન થી પહાર છે. હવે ગુણસ્થાન તો કયા દ્રવ્ય ની પર્યાય છે? તો કે સંસારી જીવ ની ગુણસ્થાન પર્યાય. સમજાય છે ને બધાને? સમજાય છે? સંસારી જીવ ની દશા છે, સિદ્ધ ભગવાન ની દશા નથી. સિદ્ધ ભગવાન માં કોઈ ગુણસ્થાન નથી. સંસારી જીવ ની દશા કેમ નથી, શું કામ નથી, સંસારી માં કેમ છે, ક્યાં સુધી છે, કેવી રીતના છે, કયા કયા છે, બધું આપણે સમજવું. બરાબર? તો શું પોઈન્ટ આવ્યો? કે સંસારી જીવ ની દશા થઈ ગયો. આ પોઈન્ટ એક બરાબર. તો પૂદગલ દ્રવ્ય માં ગુણસ્થાન ન હોય અને સિદ્ધ ભગવાન માં ગુણસ્થાન ન હોય તો સંસારી જીવ ની દશા છે. સંસારી જીવ માં કયા કયા આવશે? સંસારી જીવ માં કયા કયા આવશે? એક થી તેર આવશે. બોલો જલ્દી જલ્દી. સંસારી જીવ માં એમ ગુણસ્થાન એમ નહીં બોલો, કયા કયા જીવ આવશે? મિથ્યાત્વથી આવી જશે સંસાર દશામાં. હમણાં હજી સંસાર દશામાં કોણ કોણ છે એ પૂછું છું. મિથ્યા દ્રષ્ટિ આવી જશે, બરાબર છે? સમ્યક દ્રષ્ટિ, અવ્રતિ શ્રાવક આવી જશે, વ્રતિ શ્રાવક આવી જશે, મુનિઓ આવી જશે, પૂર્ણ વિતરાગી મુનિ આવી જશે, અને અરિહંત આવી જશે. એમાં પણ યોગ રહિત પણ આવશે અને યોગ સહિત પણ આવશે. સંસારી જીવ માં કોણ આવશે કહું છું? સમજાય છે? આપણે આવીએ કે નહીં? શું વાત કરો, રોજ તો આપણે સાંભળીએ છીએ, અરે હું તો પરમાત્મા છું, હું તો સંસાર થી પાર છું, ગુણસ્થાન થી તીત છું. બોલો જલ્દી. અરે આ જ્ઞાન માં બરાબર વિવેક હોવો અને શ્રદ્ધાનું જોર કઈક અલગ હોય. શ્રદ્ધાના જોર માં તો એમ જ હોય કે અરે ગુણસ્થાન મારામાં ક્યાં છે. વર્તમાનમાં શ્રદ્ધાનું જોર આવવું જોઈએ. સમજાય છે? વર્તમાનમાં શ્રદ્ધાનું જોર, દ્રષ્ટિનું જોર, અભિપ્રાયનું જોર શું હોવું જોઈએ? અભિપ્રાયમાં શું હોવું જોઈએ? અભિપ્રાયમાં, શ્રદ્ધાનમાં, વિશ્વાસમાં, પ્રતીતિમાં, રુચિ, દ્રઢતા, વિશ્વાસ કે ગુણસ્થાનાથી, ગુણસ્થાનાતીત એવો હું, એનાથી પાર એવો હું પરમ પારામિક ભાવ. ચલો જઈએ, પાંચ ભાવને પણ ગઠિત કરશું હમણાં આપણે, હે ને? ચલો, તો શું આવ્યું? શું આવ્યું? કેટલા જીવ આવ્યા સંસારમાં? કેટલા આવી ગયા? ખ્યાલ આવ્યો ને? સંસારી જીવમાં મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, વ્રતિ, અવ્રતિ, મુનિ, શ્રેણી વાળા આવી ગયા, પૂર્ણ વિતરાગી આવી ગયા, અરિહંત આવી ગયા, યોગ સહિત અને યોગ રહિત બધા જીવો. આ બધા જીવોની અવસ્થામાં ગુણસ્થાનો ગુણસ્થાન લાગુ પડે છે. ચલો હવે આગળ, હવે આગળ, હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ આ વર્ડ છે. વર્ડ શું છે? વર્ડ શું છે? વર્ડ ગુણસ્થાન. સમજાય છે? ગુણ અને સ્થાન. તો ગુણસ્થાન શબ્દ સાંભળતા આપણને શું લાગે? કે ગુણોના સ્થાનને. સમજાય છે? એને શું કહેવાય? ગુણસ્થાન. પણ ખરેખર એમ નથી. હવે એનો અર્થ સમજો શું છે. એનો અર્થ સમજો, જેવી રીતના જે ગુણો હોય ને, ગુણો દ્રવ્ય, હવે બીજી વાત કરું છું એનાથી આને રિલેટ કરું છું. જુઓ, જેવી રીતના ગુણો હોય ને, દ્રવ્ય એ ગુણોના સમૂહને છે, સમજો ધ્યાન, થોડું સૂક્ષ્મ છે પણ પકડજો. તો સામાન્ય ગુણ છે દ્રવ્યમાં, હવે પર્યાય ભૂલી જાઓ, ગુણસ્થાન ભૂલી જાઓ, ચૌદ ગુણસ્થાનની ભૂલી જાઓ ચર્ચા, હમણાં બે મિનિટ ખાલી. તો દ્રવ્ય છે એ સેનાથી બનેલું છે, ગુણ દ્રવ્ય છે ને, જીવ દ્રવ્ય, ઉદ્ગલ દ્રવ્ય, જે દ્રવ્ય એ ગુણોનો સમૂહ છે, બરાબર છે. હવે એ ગુણોમાં સામાન્ય ગુણ પણ અનંત છે અને પ્રત્યેક દ્રવ્યમાં વિશેષ ગુણ પણ અનંત. સામાન્ય ગુણ જે છે એ તેની શુદ્ધિ કરે છે. બે નવા શબ્દ બોલું છું, નવા તો નહીં પરંતુ સામ્યા. સામાન્ય ગુણ છે એ મહાસત્તાને સિદ્ધ કરે છે, સમજાય છે. સામાન્ય ગુણ કોને સિદ્ધ કરે છે? મહાસત્તા. કે છ દ્રવ્ય જે છે એ છ દ્રવ્યમય જે વિશ્વ છે એ છોએ છ દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણ છે, સમાન રહેવા વાળા ગુણો છે, એનાથી સિદ્ધ શું થાય છે? મહાસત્તા. અને શું કહેવાય? પંચાક્ષી કાયમાં છે આ બધા શબ્દ, અને મહાસત્તા. સમજાયું? ખ્યાલ આવે છે. અને જે વિશેષ ગુણો છે, પ્રત્યેક દ્રવ્યના પોતપોતાના વિશેષ ગુણ છે ને, જે પોતામાં છે પણ બીજામાં નથી, તો એ વિશેષ ગુણો છે, એ વિશેષ ગુણ છોય દ્રવ્યને, ગુણનું શું કાર્ય છે કહું છું, છોય દ્રવ્યને એકબીજાથી, સમજો, છોય દ્રવ્યને એકબીજાથી પૃથક કરે છે. ગુણનું કાર્ય છે ને, વિશેષ ગુણનું કાર્ય શું છે? છોય દ્રવ્યને એકબીજાથી જાતિ, જાતિની સિદ્ધિ, અવાંતર સત્તાની સિદ્ધિ વિશેષ ગુણથી થાય છે. સમજાય છે શું કહું છું? સેનાથી થાય છે? આનાથી હું જુદો કેવી રીતના પડું? આ પૂતગલથી હું જીવ, આ પૂતગલથી જુદો કેવી રીતના પડું? જલ્દી, વિશેષ ગુણના. સામાન્ય ગુણથી જોશો તો સમાન છે, આનામાં પણ અસ્તિત્વવાદી અનંત ગુણ છે, મારામાં પણ અસ્તિત્વવાદી અનંત ગુણ છે, તો બેની અસ્તિત્વની સિદ્ધિ થઈ સામાન્ય ગુણથી, તો સમજાય છે મહાસત્તાની સિદ્ધિ થઈ. પણ વિશેષ ગુણથી શું થયું? એક વિશેષ ગુણ પણ ખ્યાલમાં આવી જાય ને, જીવને વિશેષ ગુણ પણ ખ્યાલમાં આવી જાય ને, તો ભેદ વિજ્ઞાન થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. વિશેષ ગુણની પરિભાષામાં આટલી તાકાત છે. સમજાય છે શું કહું છું? વિશેષ ગુણ શું કરે છે? જલ્દી, વિશેષ ગુણનું કાર્ય શું છે? એકબીજાને એકબીજાથી પૃથક કરવું, અલગ કરવું, જુદું પાડવું, ભિન્ન બતાવવું. અરે આનામાં આના વિશેષ ગુણ છે, તેનામાં એના વિશેષ ગુણ છે, તો એ ગુણ દ્રવ્ય વગર હોય? બોલો જલ્દી ના. તો એ દ્રવ્ય હોય ને કોઈ, તો એનો દ્રવ્ય છે, એમાં એના વિશેષ ગુણો છે, અને ગુણ છે તો એનું કાર્ય છે કે નહીં? એનું પરમણ હોય કે નહીં? એની અવસ્થા હોય કે નહીં? એનું કાર્ય કરવાની એનામાં સામર્થ હોય કે નહીં? તો એક અલગ સ્વતંત્ર, ભિન્ન, સ્વતંત્ર, સ્વાધીન સત્તા સ્થિત થઈ કે નહીં? અને હું આનાથી જુદો, ભિન્ન, સ્વાધીન સત્તા તત્વ સ્થિત થયો કે નહીં? તો વિશેષ ગુણ, ગુણનું કાર્ય શું છે? કે એકબીજાને એકબીજાથી એવી રીતના, હવે અહીંયા ગુણસ્થાનમાં સમજો, આ તો ગુણની ચર્ચા કરી, એવી રીતના ગુણસ્થાનમાં સમજો કે ગુણસ્થાનનું કાર્ય શું છે. ગુણસ્થાન જેવી રીતના ગુણો એકબીજાને એકબીજાથી પ્રથક કરે છે, એવી રીતના ગુણસ્થાનનું કાર્ય પણ એક જ જીવને, અહીંયા તો આપણે બહુ બધા દ્રવ્ય લીધા, છ દ્રવ્ય લીધા, અહીંયા કે કે ગુણસ્થાનનું કાર્ય એક જ જીવને અલગ અલગ દશાઓમાં ભિન્ન બતાવે છે. કોઈ સમજાયું? ગુણસ્થાનનું કાર્ય શું છે? તમે ના અંકિતા દીદી ક્યાં કહેવી, ગુણસ્થાનનું કાર્ય કે એ જીવ છે, પણ એ જ જીવ તમે જુઓ અલગ 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 દશામાં ભિન્ન ભિન્ન દેખાશે. દેખાશે કે નહીં? સામાન્ય દ્રવ્યથી જો, પારમાણિક ભાવથી જો, જાયક પરમાત્માથી જો, એના દ્રવ્ય સ્વભાવથી જો, તો સમાનતા છે કોઈ પણ અવસ્થા હોય. પરંતુ પર્યાય અને દશા અને અવસ્થાથી જો, તો એક જીવ નિગોદમાં હતો, જલ્દી જલ્દી, એક જીવ નિગોદમાંથી બહાર નીકળ્યો, એક જીવ, બહુ શોર્ટમાં કહું છું પણ જીતે તમે વિચારજો, એક જીવ સમ્યક દ્રષ્ટિ થયો. તો ગુણસ્થાન આગળ બતાવ્યું, એનું પ્રથકતા દેખાય ને, આજ જીવ હવે આજ જીવ હવે વ્રતી થયો, આજ જીવ હવે મુનિ થયો, આજ જીવ શ્રેણી માંડે, આજ જીવ પૂર્ણ વિકરાગી થયો, આજ જીવ અરિહંત થયો, આજ જીવ સિદ્ધ થયો. તો એક જીવને પ્રથક પ્રથક અલગ અલગ કરવાનું કાર્ય કોણ કરે છે? ગુણસ્થાન. સમજાયું? ખ્યાલ આવે છે ગુણસ્થાન નો અર્થ? સમજાય છે બરાબર? સમજાયું? તો ગુણ નો અર્થ અહીંયા મો અને યોગ ગુણ છે, પણ મો અને યોગ ગુણ છે, જે આપણે પરિભાષામાં લીધી, મો ઓર યોગ કે નિમિત્ત શ્રદ્ધા ચારિત્ર ગુણ કી તારતમ્ય રૂપ અવસ્થા કો ગુણસ્થાન કહેતે હૈ. તો મો અને યોગ ગુણ છે, ગુણ હોઈ શકે, મોહ અને યોગ એ તો દુઃખમય દશા છે. કોઈ સમજાયું? હવે આમાં ડિટેલ લઉં થોડું, તમે કહો તો લઉં. બોલ, આટલું સમજાયું? હવે અહીંયા કે છે કે સમજાયું તો ગુણસ્થાનનું કાર્ય એક જ જીવને અલગ અલગ દશામાં ભિન્ન ભિન્ન બતા પ્રથક કરવો. આજ જીવ અજ્ઞાની હતો ને આજ જીવ જ્ઞાની હતો, એ જ મારીકી, એ જ ગૌતમ ગંધર, ગૌતમ સ્વામી, અને પછી એ જ ગંધર થયા, એ જ અર્યન થયા, એ જ સિદ્ધ ગ્રહિતી અને ગંધર ની યાત્રા, અને પછી ત્યાંથી આગળ સિદ્ધ ની આવે. જીવ એક જ છે ને, પણ દશાઓ અવસ્થાઓ અલગ છે. ચલો હવે નવો એક વિષય લખે છે. ઓકે, પ્રત્યેક ગુણસ્થાનમાં ત્રણ વસ્તુ હોય. નવો વિષય છે આ, ધ્યાનથી સાંભળજો. હે ને, હવે આપણે થોડું એને સિદ્ધ કરીએ છીએ. જો બધાને પકડાય છે, કઠિન તો નથી પડતું ને? મને કહેવામાં આવ્યું છે કે જેટલું ડિટેલ લેવાય એટલું લેજો. બરાબર કીધું છે એટલે લઉં ને. તો પ્રત્યેક ગુણસ્થાનમાં ત્રણ વસ્તુ હોય, પ્રત્યેક ગુણસ્થાન બરાબર છે. કઈ ત્રણ વસ્તુ હોય? હવે જુઓ, શુદ્ધતા, અશુદ્ધતા, ત્રણ વસ્તુ પ્રત્યેક ગુણસ્થાન. પહેલેથી વિષય તમે એકદમ બરાબર સમજતા જશો ને તો તમને બહુ મજા આવશે. પ્રત્યેક ગુણસ્થાનમાં ત્રણ વસ્તુ, શુદ્ધતા, અશુદ્ધતા અને તદ અનુસાર શારીરિક ક્રિયા. કેટલી વસ્તુ? ત્રણ વસ્તુ. કઈ? આમાં બહુ બધું છે, આખો ચાર્ટ થશે મોટો, એટલે ધ્યાનથી સાંભળજો. શુદ્ધતા, અશુદ્ધતા અને તદ અનુસાર શારીરિક ક્રિયા. પ્રત્યેક ગુણસ્થાનમાં ત્રણ વસ્તુ જોવામાં આવે છે. બધા સમજવું અને બધાને સમજાવશું. આ બધું આપણે સાંભળ્યું છે, આપણે ખાલી કે બરાબર એક વ્યવસ્થિત સમજીએ છીએ. શુદ્ધતા, હવે ગુણસ્થાન નું વિભાગ પ્રશ્ન મારો એ છે, ટોપિક નો મેઇન પોઈન્ટ એ છે કે ગુણસ્થાન નું વિભાજન કોના આધારે થાય છે. બરાબર છે, મેઇન ટોપિક એ છે. હવે એમાં આપણે આ ત્રણ વાત લીધી. કઈ ત્રણ વાત લીધી? જલ્દી બોલશો મારી સાથે. કઈ ત્રણ વસ્તુ જોવામાં આવે પ્રત્યેક ગુણસ્થાનમાં? શુદ્ધતા, અશુદ્ધતા અને તદ અનુસાર શારીરિક, તદ અનુકૂળ કે અનુસાર, તદ અનુકૂળ શારીરિક ક્રિયા. બરાબર, આટલું બરાબર. હવે જો શુદ્ધતા, હવે કોના આધારે ગુણસ્થાનનું વિભાજન થાય છે અને કોના આધારે ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે એ આપણે સમજીએ. સમજાયું? તો શુદ્ધતામાં બે શુદ્ધતા અંદર અંદર આવે. શુદ્ધતા છે ને પહેલો પોઈન્ટ, એમાં બે વાત. એક ત્રૈકાલિક શુદ્ધતા, એક ત્રૈકાલિક શુદ્ધતા અને એક પ્રગટ શુદ્ધતા. સમજ્યો હને? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અગર સમજશો તો બહુ મજા આવે. એક, જલ્દી બોલો, એક ત્રૈકાલિક શુદ્ધતા અને એક પ્રગટ શુદ્ધતા. વિનામે સમજાય છે? ધ્યાનથી સાંભળજો, બધું ભૂલી જાઓ, ઉપયોગ પૂર્ણ કલાક અહીંયા એકદમ એકાગ્રતાથી સાંભળો. ત્રૈકાલિક શુદ્ધતા, તો ત્રૈકાલિક શુદ્ધતા એટલે કે જે નિગો થી લઈને સિદ્ધ પરમાત્મા સુધી બધા જીવોમાં જે સ્વભાવ, જે સ્વરૂપ, જે ગુણોનો પિંડ, જે અંદરમાં જે સામર્થ, એ ત્રૈકાલિક શુદ્ધતા સમાન છે કે નહીં? તો ત્રૈકાલિક શુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે. થઈ શકે? અરે બોલો જલ્દી, ન થઈ શકે. કઈ કઈ વસ્તુના આધારે ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે અને કઈ વસ્તુના આધારે ગુણસ્થાનનું વિભાજન થાય છે? વિષય આવશે. પોઈન્ટ સમજાય છે? તો ત્રૈકાલિક શુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન કેમ? કારણ કે ત્રૈકાલિક શુદ્ધતા તો બધા જ ગુણસ્થાન વર્તી જીવો અને ગુણસ્થાનાતીત પરમાત્મામાં પણ સમાન રૂપે જોવામાં આવે છે. સમજાયું? તો એક વાત આપણે પૂરી કરી. હવે આપણે બીજી વાત ચાલુ કરીએ, પ્રગટ શુદ્ધતા. બરાબર છે, હવે પ્રગટ શુદ્ધતામાં ત્રણ વસ્તુ છે. હું કહું છું ને, આમાં ચાર્ટ અંદર 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 છે, બનશે તો આપણે એક બનાવીને તમને મોકલશું પણ. ઓકે, પહેલા સાંભળો, ત્રૈકાલિક શુદ્ધતા અને પ્રગટ શુદ્ધતા. પ્રગટ શુદ્ધતામાં ત્રણ વસ્તુ. હવે આ પ્રગટ શુદ્ધતાના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે. તમે કહેશો, અચ્છા પ્રગટ શુદ્ધતાના આધારે પણ નહીં? હવે કેવી રીતના? થોડુંક ટફ તો નથી, પણ હું જરા ડરતી લેતા માટે લેવા માટે આ વિષય પણ દઉં છું. સમજાય છે? અહીંયા બેસું છું, બધો ડર જતો. હવે જો પ્રગટ શુદ્ધતા, પ્રગટ શુદ્ધતામાં ત્રણ વસ્તુ છે. ચાર્ટ આખો બનાવતા જજો તો બહુ મજા આવશે, છેલ્લે તમારી સામે આખો ચાર્ટ આવી જાય. પ્રગટ શુદ્ધતામાં ત્રણ વસ્તુ છે, સમ્યક દર્શન. હવે આમાં પણ અંદર અંદર છે હા, એટલે જરા જગા રાખીને બનાવો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાન. શું વાત આવી? પ્રત્યેક ગુણસ્થાનમાં કેટલી વસ્તુ હોય કમ્પલસરી? કઈ કઈ? શુદ્ધતા, અશુદ્ધતા અને શારીરિક ક્રિયા. તદ અનુસાર શારીરિક
ક્રિયા.
હવે શુદ્ધતામાં કઈ બે વાત લીધી? ત્રૈકાલિક શુદ્ધતા અને પ્રગટ શુદ્ધતા. હવે ત્રૈકાલિક શુદ્ધતાના આધારે ગુણસ્થાન વિભાજન. પ્રગટ શુદ્ધતામાં કેટલી વાત લીધી? પ્રગટ શુદ્ધતા એટલે સમજાય ને, પ્રગટ થયેલી શુદ્ધતા જે પૂર્વમાં નહોતી, અવસ્થામાં ઉત્પન્ન થતી શુદ્ધતા, સ્વરૂપના અવલંબનથી ઉત્પન્ન થતી શુદ્ધ દશા, રત્નત્રય, સમ્યક દર્શન આદિનો જે પવિત્ર ભાવ છે, સંવર તત્વ, ધર્મની શરૂઆત, અંતર આત્મા, શું કહીએ, સમજાય છે? તે પ્રગટ શુદ્ધતા. તો પ્રગટ શુદ્ધતામાં કેટલી વાત લીધી? ત્રણ. કઈ કઈ? ત્રણ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન નું હવે એક, હવે એમાં પણ પાછા ત્રણ. કન્ફ્યુઝ નથી થતા ને? પાકું જલ્દી બોલો, પાકું. હવે સમ્યક દર્શન ના આધારે ગુણસ્થાનું વિભાજન ઇઝ નોટ પોસિબલ. હાઉ? યુ હેવ ટુ થિંક લિટલ બિટ. થોડુંક આ કસરત છે જ્ઞાનની, ફિઝિકલ યોગા નહીં, જ્ઞાનનો યોગા. સમજાય છે? ખ્યાલ આવે છે? શું છે બોલો? સમ્યક દર્શન ના આધારે ગુણસ્થાનું વિભાજન ન થઈ શકે. હવે કેમ ન થઈ શકે? સાંભળો સાંભળો. સમ્યક દર્શન ના આધારે ગુણસ્થાનું વિભાજન ઇઝ નોટ પોસિબલ, કારણ કે સમ્યક દર્શન ના જીનાગમમાં ત્રણ પ્રકાર આવ્યા છે. આખું થિયરી છે પણ મજા આવેલું છે ને, એમાંથી પણ આપણે અધ્યાત્મ અને આપણે આપણું ભેદ ધ્યાન શીખવાનું છે. જો ત્રણ પ્રકાર આવ્યા છે, કયા કયા? જલ્દી ત્રણ. ઔપશમિક સમ્યક દર્શન, શાયોપશમિક સમ્યક દર્શન અને શાહી સમ્યક દર્શન. ઔપશમિક એક એક લખશું. ઔપશમિક સમ્યક દર્શન ના આધારે ગુણસ્થાન નું વિભાજન ન થઈ શકે, કારણ કે ઔપશમિક સમ્યક દર્શન ચોથા ગુણસ્થાન થી અગિયારમાં ગુણસ્થાન સુધી જ છે. પછી શું કરશો? બાર, તેર, ચૌદ, સ્થિત પરમાત્મા ક્યારે? લોજિક સમજાય છે? લોજિક થી સમજશો તો બહુ મજા આવશે. હજી કહું છું, સમજાયું શું કીધું? ઔપશમિક સમ્યક દર્શન કે આધાર સે ગુણસ્થાન કા વિભાજન ક્યું કેમ ન થાય? કારણ કે ઔપશમિક સમ્યક દર્શન ચોથા ગુણસ્થાન થી અગિયારમાં ગુણસ્થાન સુધી. પછી શું, કેવી રીતના વિભાજન કરે? અગિયારમાં ગુણસ્થાન એ તો નિયમ છે, ઔપશમિક સમ્યક દર્શન બારમાં હોય જ નહીં. ચલો આગળ, જલ્દી, બહુ બધું છે એટલે જલ્દી લઉં. સમજાય છે ને? જલ્દી નથી પણ એક વિષય કવર થયા. શાયોપશમિક સમ્યક દર્શન, પાંચ ભાવની પણ બધી ચર્ચા મેં કીધું હતું તમને કે બધું આવશે પાછું આમાં, હે, એટલે પછી પાછું એટલે ભૂલી નહીં જવાનું. એટલે બધું થઈ ગયું, પાંચ ભાવ થઈ ગયો, ગુણસ્થાન એવું નહીં ચાલે આમાં, હે ને? શાયોપશમિક સમ્યક દર્શન ના આધાર પર પણ ગુણસ્થાન નું વિભાજન નોટ પોસિબલ, કારણ કે શાયોપશમિક સમ્યક દર્શન પણ ચોથા ગુણસ્થાન થી, વેરી ગુડ, આઈ એમ વેરી હેપી ટુ લિસન ટુ ધેમ, ચોથા ગુણસ્થાન થી સાતમા ગુણસ્થાન સુધી ન શાયોપશમિક સમ્યક દર્શન નો સદભાવ છે. કારણ કે શ્રેણીના કાળમાં શાયોપશમિક સમ્યક દર્શન સહિત કોઈ પણ મુનિરાજ શ્રેણી ચડી ન શકે, એની ચર્ચા આપણે કરી ચુક્યા છે, ચર્ચા કરી ચુક્યા છે, હે ને? કે શાયોપશમિક સમ્યક દર્શન સહિત કોઈ પણ મુનિરાજ આઠમા ગુણસ્થાન થી આગળ પ્રવેશ ન કરી શકે. તો શાયોપશમિક સમ્યક દર્શન ના આધાર પર પણ ગુણસ્થાન નું વિભાજન. જલ્દી બોલો. ચલો હવે તમે કહેશો શાહી ને તો લેવા દો ભાઈ, બોલો. વેરી ગુડ. આ લોજિક શાહી સમ્યક દર્શન, તો કે શાહી સમ્યક તો ના આધાર પર પણ ગુણસ્થાન નું વિભાજન ન થઈ શકે, કારણ કે શાહી સમ્યક તો સિદ્ધ પરમાત્મા ને છે, અને સિદ્ધ પરમાત્મા તો ગુણસ્થાન જ છે. સમજાયું? તો શાહી સમ્યક્ત્વ ના આધાર પર પણ ગુણસ્થાન નું વિભાજન. તો બોલો જલ્દી, કેટલી વસ્તુ લીધી હતી પ્રત્યેક ગુણસ્થાનમાં? જલ્દી જલ્દી બોલો. રિવિઝન તો કરવું જ પડશે, કારણ કે આગળ એટલા બધા વિષય આવશે કે પછી આ ભૂલી જશે. જલ્દી કેટલી કઈ કઈ? જલ્દી કઈ કઈ? શુદ્ધતા, શુદ્ધતા અને તદ અનુકૂળ શારીરિક. શુદ્ધતામાં કેટલી વાત લીધી? એક ત્રૈકાલિક શુદ્ધતા અને એક વેરી. આપણે ચર્ચા કરતા હોઈએ પ્રગટ શુદ્ધતાની, આપણે ચર્ચા કરતા હોઈએ ગુણસ્થાનની, આપણે ચર્ચા કરતા હોઈએ અવસ્થાની, આપણે ચર્ચા કરતા હોઈએ ભેદની, આપણે ચર્ચા કરતા હોઈએ ભેદ પ્રભેદની, પરંતુ આપણી દ્રષ્ટિ, આપણું જોર, આપણું લક્ષ્ય ગુણસ્થાનાતી ભગવાન આત્મા પર જવું છે. પોઈન્ટ સમજાય છે? ઉદ્દેશ આ છે. આપણે લાસ્ટ ટાઈમ ઉદ્દેશ પણ ભણ્યા હતા, ગુણસ્થાન ને ભણવાના કેટલા ઉદ્દેશ છે, શું લાભ છે, એ આખો ટોપિક આપણે લાસ્ટ ટાઈમ લીધો, યાદ છે ને? ચલો વેરી ગુડ. તો ત્રૈકાલિક શુદ્ધતા અને પ્રગટ શુદ્ધતા, ત્રૈકાલિક શુદ્ધતાના આધાર પર ગુણસ્થાનનું વિભાજન. પ્રગટ શુદ્ધતામાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક દર્શનમાં ત્રણ, અને ત્રણે સમ્યક દર્શનના આધારે ગુણસ્થાનનું વિભાજન પોસિબલ. તમારો રિસ્પોન્ડ લઈને મને મજા આવી આ વિશે, મને એમ કેવી રીતના કરશો? હવે સમ્યક જ્ઞાન, ચલો જલ્દી સમ્યક જ્ઞાન. તો જાતિ અપેક્ષા એ સમ્યક જ્ઞાન છે, બરાબર? જાતિ સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન પોસિબલ નથી. કેમ નથી પોસિબલ? સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનના આધારે ગુણસ્થાનનું વિભાજન કેમ પોસિબલ નથી? બોલો જલ્દી જલ્દી. હા, જાતિ કહું છું, શું શું કીધું? જલ્દી પહેલા સમ્યક જ્ઞાનના પોઈન્ટ પોઈન્ટ સમજાવ્યો, હવે બીજો પોઈન્ટ દીધો. સમ્યક જ્ઞાનના આધારે ગુણસ્થાનનું વિભાજન પોસિબલ નથી. કેમ નથી? કારણ કે સમ્યક જ્ઞાન ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી છે. સમ્યક જ્ઞાન ચોથાથી લઈને બારમા ગુણસ્થાન સુધી છે, સાંભળજો શાંતિ. એમ નથી કે પછી પછી સમ્યક જ્ઞાનનો અભાવ થઈ જાય, પણ પછી શું થાય છે? એ જ્ઞાન જે ક્ષયોક્ષમ રૂપે હતું, એ જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે થઈ જાય છે ભાઈ. અને પછી કેવળ જ્ઞાન અનંત દશામાં પ્રગટ થાય છે, અને પછી સિદ્ધ ભગવાન પણ કેવળ જ્ઞાન થઈ છે. તો ગુણસ્થાનનું વિભાજન જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન, સમ્યક જ્ઞાનના આધારે ગુણસ્થાનનું વિભાજન ના પાડી આચાર્ય દેવે, તો ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે કેવી રીતના થાય? બોલો જલ્દી જલ્દી, અહીં પકડો. આપણે તો ક્ષયોક્ષમ થી માપીએ ને, ત્યાં તો ચતુર ગુણસ્થાન પાકું કેમ? કારણ કે ક્ષયોક્ષમ, બોલો બોલો જલ્દી. તો ગુણસ્થાનનો આધાર, ગુણસ્થાનનું માપદંડ, ગુણસ્થાનના વિભાજનનો આધાર સમ્યક જ્ઞાન પણ નથી, કેવળ જ્ઞાન પણ નથી. પોઈન્ટ સમજાય છે? હવે જાતિ સમજાયું. જાતિ એટલે શું? અરે કેવળ જ્ઞાન થયા પછી પણ, પૂર્ણ જ્ઞાન થયા પછી પણ સમ્યક જ્ઞાન હોય કે ના હોય? કારણ કે જાતિ સમાન છે, ખાલી એ જ્ઞાન ક્ષયોક્ષમ માંથી કેવળ ક્વોન્ટિટીમાં ફરક છે, ક્વોલિટીમાં ફરક નથી. સમજાયું શું કે છે? ક્વોન્ટિટીમાં ફરક છે. શિવભૂતિ મુનિરાજને બારમા ગુણસ્થાનમાં કેટલું ક્ષયોક્ષમ છે? શિવભૂતિ મુનિરાજ બારમા ગુણસ્થાનમાં પહોંચ્યા, કેટલું ક્ષયોક્ષમ હતું? સમજાય છે? કેટલું અલ્પ ક્ષયોક્ષમ, પરંતુ પછી એ ક્ષયોક્ષમ ગોડ કન્વર્ટેડ ઇન્ટુ પૂર્ણ જ્ઞાન, સર્વજ્ઞ. સમજાય છે? તો કેવળ જ્ઞાનના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન. હવે સમ્ય, ચલો તમે કહો છો બધું જ ના પાડશો, તો કોના આધારે ગુણસ્થાન વિભાજન થાય છે? સસ્પેન્સ તો એ છે, એ ખુલશે. અમે ચારિત્રમાં પણ સમ્યક ચારિત્રના આધારે ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે. કેમ ન થઈ શકે? અનુજાબેન ખ્યાલ આવે છે ને વિષય? સમ્યક ચારિત્રના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે, કારણ કે સમ્યક ચારિત્રમાં, બોલો જલ્દી જલ્દી જલ્દી, સમ્યક ચારિત્રમાં ચોથા ગુણસ્થાનમાં અવ્રતિ છે, પાંચમા ગુણસ્થાનમાં વ્રતિ છે, અને પછી આગળ સમજાય છે સંયમી છે, અને પછી આગળ પૂર્ણ છે, અને પછી આગળ યથાભ્યાસ છે, અને પછી આગળ પરમ પરમચારી. તો ચારિત્રના આધાર પર પણ ગુણસ્થાનનું વિભાજન. હવે કોના આધારે ગુણસ્થાનનું વિભાજન થાય? હજી એક વસ્તુ રહી ગઈ, તદ અનુસાર શારીરિક ક્રિયા, એના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન ન થઈ શકે. કેમ? કારણ કે એ તો જડની ક્રિયા છે. એ જડની ક્રિયાના આધારે ગુણસ્થાનનું વિભાજન કેવી રીતના થઈ શકે? તો કેટલી વસ્તુ રૂલ આઉટ થઈ ગઈ, કેટલી વસ્તુ રૂલ આઉટ થઈ ગઈ? હવે આવશે મેઇન પોઈન્ટ, હવે આવશે ત્યારે તમને ક્લિયર થશે. કેટલી વસ્તુ રૂલ આઉટ થઈ ગઈ? બોલો જલ્દી. પ્રગટ ત્રૈકાલિક શુદ્ધતા ના, પ્રગટ શુદ્ધતા ના, એમાં પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એના આધારે ગુણસ્થાનનું વિભાજન નોટ પોસિબલ. તદ અનુસાર શારીરિક ક્રિયાના આધારે ગુણસ્થાનનું વિભાજન, જલ્દી બોલો, નોટ પોસિબલ. હવે શું રહ્યું? શું રહ્યું? અશુદ્ધ. પછી ભાષા છે ને, મોહ અને યોગ ના નિમિત્તે શ્રદ્ધા ચારિત્ર ગુણોની તારતમ્યરૂપ અવસ્થાનું નામ ગુણસ્થાન છે. પોઈન્ટ સમજાય છે? તો અશુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન. પોઈન્ટ સમજાય છે? હવે એ અશુદ્ધતા જીનાગમમાં અગિયાર, તમે હું નહીં કહું, ચિંતા નહીં કરતા, અજ્ઞાન અશુદ્ધતા દીધી છે અને એ અજ્ઞાન અશુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન છે. પહેલા ગુણસ્થાનમાં 11 અશુદ્ધતા છે અને પછી આગળ જેમ ગુણસ્થાન બીજું ત્રીજું ચોથું પાંચમું જેમ આગળ ગુણસ્થાન વધતું જાય છે એમ અશુદ્ધતા ઘટતી જાય છે અને અસ્થિતિ કો તો શુદ્ધતા વધતી જાય છે, પરંતુ એ જે અશુદ્ધતા છે એ અશુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન છે. મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની તારતમ્ય દશા. તારતમ્યતાનો અર્થ આપણે કહ્યો હતો, તારતમ્યતાનો અર્થ મીના દીધા અને એ તારતમ્યતામાં આપણે કેટલી વાત લીધી હતી, મિથ્યા મિશ્ર સમ્યક પૂર્ણ અને પરિપૂર્ણ અને પરમપૂર્ણ આ બધું લીધું હતું. આપણે પોઈન્ટ સમજાય છે, સમ્યક અને પહેલા લીધું મિથ્યા તારતમ્ય તારતમ્ય મિથ્યા આપણે કહીએ ને ગુડ બેટર કહીએ કે નહીં હે ને, તેવી રીતના મિથ્યા પછી મિશ્ર પછી સમ્ય પછી પૂર્ણ પછી પરિપૂર્ણ અને પછી પરમપૂર્ણ. તમે કે શું બોલો છો, બરાબર બોલું છું, તો બરાબર તો બરાબર. 8 દિવસ જે અધ્યાત્મનો આપણને આનંદ મળ્યો ને, તમે કહેશો આ બધી વાતો તો ક્યાં છે, પણ આ બધું અધ્યાત્મને જ પુષ્ટ કરે છે. ચારે અનુયોગ વિનરાગતાનું પોષણ કરાવો, કર્ણાનિયોગમાંથી પણ આપણને એક એક પ્રણામની કર્મની એક એક દશાની એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની એ અકર્તા સ્વભાવનો જ આપણને જોડાવે. બોલો ગુણસ્થાન કોણ આગળ વધારે, બોલો બોલો, કર્મમાં કોણ કરે છે, શું કરે છે, કોણ શું કરી શકે, પરિણામમાં કોણ શું કરે છે. મુનિરાજ મીટિંગ લેતા હશે ને 6 ગુણસ્થાનમાં અને 7 ગુણસ્થાનમાં કે કઈ શ્રેણી ચડવી છે, લેટ ડિસાઈડ. ચલો ઉપશમ ચડીએ, એકવાર ઉપશમ ચડીને આવીએ 11 પછી પાછા આપણે શપથ સ્વતંત્રતા નથી બતાવતું કો. ચલો જલ્દી, તો કેટલી અશુદ્ધતા કીધી, કેટલી અશુદ્ધતા કીધી, 11 અશુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન. તમે કહો તો હું 11 લખાવું, ખાલી લખાવું છું 11. ચલો મને યાદ છે કે નહીં જોવા દો, 11 અશુદ્ધતા કઈ કઈ છે એ 11 અશુદ્ધતા. સૌથી પહેલા મિથ્યાત્વ, સૌથી પહેલી અશુદ્ધતા કઈ છે, જલ્દી બોલો, ખાલી લખો હા, પછી તમે કરજો એને એક્સરસાઇઝ કરજો ઘરે. 11 અશુદ્ધતા બોલતી હું, જીસકે આધાર સે ગુણસ્થાન કા વિભાજન. આ બધું ગાઈડમાં છે, કલ્પનાબેનની જે ગાઈડ છે ને, બ્રહ્મચારી કલ્પનાબેન તો મળીને આવ્યા ને, હા એની ગાઈડમાં આ બધું છે. જો હવે મિથ્યાત્વ, પછી સેકન્ડ અશુદ્ધતા છે જે છે ને દર્શન મોનીના 3 જે છે ને, મિથ્યાત્વ મિશ્ર અને સમ્ય, 3 ટુકડા થાય છે ને, તો ગણ જો ને અને કેજો. ચાલો મિથ્યાત્વ પહેલી અશુદ્ધતા, બીજી અશુદ્ધતા છે મિશ્ર સમ્યક મિથ્યાત્વ, જે સમ્યક છે ને સમ્યક પ્રકૃતિ તમે એને અશુદ્ધતામાં નથી લીધી. કેમ નથી લીધી એનું કારણ જોઈએ, કારણ કે સમ્યક તો પ્રકૃતિ કહી દો, અલગ કહી દો, સમ્યક તો પ્રકૃતિ આપણે 5 ભાવમાં બધું ભણ્યા છે ભાઈ, સમ્યક તો પ્રકૃતિના ઉદય સહિત એનો ઉદય હોવા છતાં સમ્યક પ્રકૃતિનો દર્શન મોનીના 3 ટુકડા યાદ આવે છે, જલ્દી 3 ટુકડા, દર્શન મોનીના 3 ટુકડા, એમાં સમ્યક પ્રકૃતિનો ઉદય હોવા છતાં પણ સમ્યક તો ટકી રહે છે એટલે એને અશુદ્ધતામાં નથી, એના ઉદય સહિત સમ્યક તો ટકી રહે છે, તે જ સાથે પ્રકૃતિ છે. યાદ આવ્યું, ધારણામાંથી થોડું બહાર કાઢજો મને, હે ને, હા તે દેશ સાથે પ્રકૃતિ છે. સમ્યક તો પ્રકૃતિ કે ઉદય સહિત સમ્યક તો ટીક શકતા હે, એટલે એને 11 અશુદ્ધતામાં નથી. કેટલી થઈ, કેટલી થઈ, હા બોલો, 2 થઈ ને, મિથ્યાત્વ અને મિશ્ર, વેરી ગુડ. હવે ત્રીજી અશુદ્ધતા, 11 માંથી ત્રીજી અનંતાનુબંધી, એમાં બધું લઈ લો, ક્રોધ માન માયા લોક ચારે, પણ અનંતાનુબંધી એક અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાનાવરણ, પછી પ્રત્યાખ્યાનાવરણ અને પછી સ્વંજ્વલનમાં હવે એક લો, સ્વંજ્વલન તીવ્ર સ્વંજ્વલન, પછી મંદ ઉદયનો સ્વંજ્વલન મંદ, પછી સ્વંજ્વલન મંદતર, સ્વંજ્વલન મંદતમ, અને પછી સ્વંજ્વલન સૂક્ષ્મ લોભ કેટલી થઈ? 10 થઈ ગઈ. 10 થઈ, 10 હુઆ સુલભયા, 10 હો ગઈ કે નહીં? જલ્દી જલ્દી 10 થઈ કે નહીં? ચલો, મિથ્યાત્વ મિશ્ર અનંત, મિથ્યાત્વ મિશ્ર અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાના, સ્વંજ્વલન તીવ્ર, સ્વંજ્વલન મંદ, મંદતર મંદતમ અને સૂક્ષ્મ લોભ, આ 10 અશુદ્ધતા અને 11મી અશુદ્ધતા યોગ. મને તો ખબર નહી, બહુ મજા આવે, સમજાય છે? મજા ઇન ધ સેન્સ કે ખ્યાલ આવે આચાર્ય કેટલું સ્પષ્ટીકરણ કરી. છઠ્ઠા સાતમા વર્ષમાનમાં જુદવા વાળા ભાવલી દિગંબર સંત નો ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે અને આ બધું લખાય. 11 અશુદ્ધતા સમજાય? જલ્દી બોલો, શું ગડબડ થઈ? નહીં 11 નહીં થઈ તો શું કરશું? બોલો, થઈ ગયું? સમજાઈ ગઈ? તો આ 11 અશુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન છે, જેમાં મોહ, એમાં મિથ્યાત્વ, કશાય અને યોગ, ત્રણેય ગુણોની તારતમ્યતા, એ તારતમ્યતાના આધારે ગુણસ્થાનનું વિભાજન. હજી એક એક્સરસાઇઝ કરશું આપણે, મજા આવશે એમાં પણ. તમને આટલું સમજાયું? ખ્યાલ આવે છે? તો પ્રત્યેક ગુણસ્થાનમાં કેટલી વસ્તુ હોય વેલાવેન? શુદ્ધતા, અશુદ્ધતા અને તદ અનુકૂળ શારીરિક ક્રિયા. શુદ્ધતામાં બે, ત્રૈકાલિક શુદ્ધતા અને પ્રગટ, પ્રગટ શુદ્ધતા અને ત્રૈકાલિક શુદ્ધતા, એના આધારે ગુણસ્થાનનું વિભાજન ન થાય. પછી તદ અનુસાર શારીરિક ક્રિયાના આધારે પણ ગુણસ્થાનનું વિભાજન ન થાય. તો અશુદ્ધતાના આધારે ગુણસ્થાનનું વિભાજન અને આ 11 અશુદ્ધતા. પહેલા ગુણસ્થાનમાં 11 અશુદ્ધતા છે, પછી એક ઓછી 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 અને છેલ્લે યોગનો પણ અભાવ થાય છે અને જીવ સિદ્ધ થાય છે. સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ ટોપિક લઈએ જલ્દી. તો ગુણસ્થાનનો આધાર કોના? ગુણસ્થાન વિભાજન અશુદ્ધતાના આધાર. ગુણસ્થાનનું વિભાજન ઉત્પત્તિના આધારે નથી, સમજો, ઉત્પત્તિના આધારે નથી. કેમ કેમ નથી? ઉત્પત્તિ એટલે પહેલાથી પહેલા નંબર પછી શું આવે? બીજો, બીજા પછી ત્રીજો, એવી રીતના આપણે લખીએ છીએ. પણ તમે ગુણસ્થાનમાં જુઓ એમ નથી, પહેલે ગુણસ્થાન કે બાદ દૂસરા નહીં આવતા. તો ઉત્પત્તિના આધારે નહીં કે પહેલા પછી જીવ બીજામાં જાય, બીજા પછી જીવ ત્રીજામાં જાય, ત્રીજા પછી. તો ઉત્પત્તિના આધારે ગુણસ્થાનનું વિભાજન નથી, કારણ કે પહેલા પછી બીજું નથી આવતું. સાંભળજો, પાંચમાં પછી છઠ્ઠું નથી આવતું. કયું આવે છે? વેરી ગુડ. પાંચમાં પછી છઠ્ઠું નથી આવતું સાતમું, અને 11માં પછી 12મું નથી આવતું દસમું. સમજાય છે? આવશે, બધું આવશે, બધું આવશે, એક વસ્તુ આવશે. 3-4 મહિના આપણે કરશું આની ચર્ચા આનંદ. સમજાય છે? ખ્યાલ આવે છે? તો શું કીધું? ઉત્પત્તિના આધારે ગુણસ્થાનનું વિભાજન, કારણ કે ક્રમિક ઉત્પન્ન. બોલો, 11માંથી કોઈ જીવ આવવામાં જાય? કોઈ મુનિરાજને 11માં પુરુષાર્થ એકદમ ઉપાડી દે, ઉપશમમાંથી શેની કન્વર્ટ થઈ જાય, શપથ થઈ જાય, અને પછી 11માંથી 12માં પહોંચી જાય? બોલો, ગજબ છે. બોલો, 5માંથી પણ 6માં નથી જાય. અરે 5 તો છોડો, 4માંથી પણ 6માં નહીં. 4માંથી પણ એવો નિયમ નથી કે 5માં જ જાય, એવો ઉત્પત્તિ નો ક્રમ જ નથી. 4માંથી એવો નિયમ નથી 5માં જાય, 4માંથી 7માં જાય. અરે એ તો છોડો, પહેલામાંથી પણ એવું નથી કે 4માં જાય 7માં જાય. શું ગજબ છે! અરે બોલો, મજા આવે છે કે નહીં? ખ્યાલ આવે છે શું કહું છું? તો પહેલામાંથી 7માં, તો એ ઉત્પત્તિના આધારે ગુણસ્થાનનું વિભાજન નથી. ચલો ચલો જલ્દી જલ્દી હવે આગળ આપણે લઈએ. હવે તમે મને કહો, ચલો એક ઘટિત કરી, પાંચ ભાવ અને ગુણસ્થાન, પાંચ ભાવ અને ગુણસ્થાન. ચલો જલ્દી આપણે એને ગ્રુપ પાડી દઈએ. ઓકે, પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન, એમાં પાંચ ભાવમાંથી કયા કયા ભાવ જોવા મળે? એટલે તમે કેવી રીતના કોલમ બનાવશો કહું તમને. અહીંયા પહેલા કોલમમાં લખો ગુણસ્થાન, હેડિંગ હું લખાવું છું એમ લખો, હે ને? પહેલા ગુણસ્થાનમાં, પહેલા કોલમમાં બે જ કોલમ કરવાની છે, બરાબર છે? પહેલા કોલમમાં લખો ગુણસ્થાન એઝ અ હેડિંગ, એઝ અ હેડિંગ, અને બીજામાં લખો પાંચ ભાવ એઝ અ હેડિંગ, પછી નંબર આપજો. હવે ગુણસ્થાન લખ્યું, પછી એમાં ફર્સ્ટ નંબર લખો, બરાબર, અને એમાં લખો પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાન. સમજાય છે બધાને? તો પહેલું બીજું અને ત્રીજું ગુણસ્થાન ત્રણે સાથે લઈએ છીએ અને આ ત્રણ ગુણસ્થાનમાં મને પાંચ ભાવ કહો કે પાંચ ભાવમાંથી પહેલા બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં કયા કયા ભાવ પોસિબલ છે. ઇટ ઇઝ અ એક્સરસાઇઝ, ઇટ ઇઝ અ એક્સરસાઇઝ. પાંચ ભાવ યાદ આવ્યા? જલ્દી જલ્દી પાંચ ભાવ. ઔદયિક ભાવ, ખાલી નામ બોલું છું, ઔદયિક ભાવ, ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક અને પાંચ ભાવ છે ને. તો હવે મને કહો કે પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનમાં પાંચ માંથી કયા ભાવ પોસિબલ છે. એક્સરસાઇઝ. પારિણામિક ભાવ, જલ્દી બધા પારિણામિક ભાવ, કારણ કે બધા જીવ પારિણામિક સ્વભાવ છે, બરાબર છે. પછી ઔદયિક ભાવ, વેરી ગુડ અમીબેન, ઔદયિક ભાવ. અને ત્રીજું વેરી ગુડ, ક્ષાયોક્ષમિક ભાવ. ક્ષાયોક્ષમિક ભાવમાં જ્ઞાન, દર્શન અને વીર્યનો ઉઘાડ. ક્ષાયોક્ષમિક ના અઢારે અઢાર નહીં, પરંતુ કયા કયા? જ્ઞાન, દર્શન અને વીર્ય. સમજાય છે ને? મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, પછી દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, સમજાય છે. અને વીર્યમાં અલદાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ગુણનો ક્ષયોક્ષમ. એ પ્રત્યેક જીવને જોવામાં આવશે, અજ્ઞાની હોય તો પણ. બહુ ગજબ છે, સમજાયો પોઈન્ટ? સમજાયું? અજ્ઞાની હોય તો પણ એને જ્ઞાન, દર્શન અને વીર્યનો ઉગાર જોવામાં આવે છે. જે જ્ઞાન, દર્શન અને વીર્ય સાધન વડે અંદરમાં એ પોતાના આત્મતત્વને પ્રાપ્ત કરે છે. સમજાયું બરાબર? તો પહેલા ત્રણ ગુણસ્થાનમાં કયા ભાવ? ચલો જલ્દી હવે આપણે આખો એક ગ્રુપ લઈ લઈએ. ચોથા થી લઈને અગિયારમાં ગુણસ્થાન સુધી કયા કયા? જલ્દી, ચોથા થી અગિયારમાં ગુણસ્થાન સુધી પાંચ ભાવમાંથી કયા ભાવ જોવામાં આવે? આમાં શું બોલવાનું ખબર છે? આમાં બોલવાનું યથા યોગ્ય પાંચ પાંચ, બરાબર. હવે મને એક અંકલે પૂછ્યું હતું એક ક્વેશ્ચન, હે ને, એ તમને હું પૂછું છું. અંકલે મને પૂછ્યું તો હું તમને પૂછું છું. પૂછું કયું ગુણ? ખ્યાલ છે, ઘણા બધાને ખ્યાલ છે, પણ ખ્યાલ હોય તો અમને બોલતા નહીં, હે ને, ખાલી હાથ ઉપર કરશે. ચોથા થી અગિયાર કયા ગુણ કયા ભાવ લીધા? યથા યોગ્ય. પણ હવે ચોથા થી અગિયારમાં ઉપમા અભી એક ગુણસ્થાન એવું છે, ફ્રોમ ફોર ટુ ઇલેવન, એમાં એક ગુણસ્થાન એવું છે જે ગુણસ્થાનમાં જીવ પ્રવેશ પામે છે, એમાં રહે છે અને જેટલો કાળ રહે છે એ ગુણસ્થાનમાં પાંચે પાંચ ભાવ સહિત રહે છે. એક એક જણા હાથ ઉપર, બે જણ હમણાં આન્સર નહીં બોલતા. પાંચે પાંચ ભાવ એક સાથે, એક સાથે પાંચ ભાવ, એક સાથે પાંચ ભાવ, સબ પાંચે ભાવ એક સાથે. હા, સુલભ ભાઈ, વેરી ગુડ. તમને ખબર હતું કયું? અગિયારમું ગુણસ્થાન. કયું ગુણસ્થાન? અગિયારમાં ગુણસ્થાનમાં જે મુનિરાજ પ્રવેશ પામે છે એ અગિયારમાં ગુણસ્થાન મુનિરાજ પાંચે પાંચ ભાવ સહિત હોય છે. હોય છે એવો નિયમ નહીં, હોય શકે, હોય છે નહીં, હોય શકે. કેવી રીતના હોય શકે? પ્રૂફ કરો, જલ્દી પ્રૂફ કરો. કેવી રીતના હોય શકે? પારિણામિક ભાવ, ઔદયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ત્રણ ભાવ તો હોય. છદ્મજ એટલે ક્ષાયોક્ષ, સિદ્ધ નથી થાય એટલે ઔદયિક, એમ સમજીને કરવાનું. છદ્મજ છે એટલે ક્ષાયોક્ષ, બરાબર. સિદ્ધ નથી થયા એટલે ઔદયિક, ઔદયિક સિદ્ધ નથી થયા એટલે ઔદયિક, છદ્મજ છે એટલે ક્ષાયોક્ષમિક. સમજાય છે ને બધાને? અને પારિણામિક તો ત્રણ થઈ ગયા. હવે બે કયા? ઉપશમ શ્રેણી ચડી ને, અગિયારમાં પહોંચાય એટલે કઈ શ્રેણી ચડી? તો કયો ભાવ? શાહી કેવી રીતના આવશે? શ્રેણી તો ઉપશમ ચડી છે, પૂર્ણ વિતરાગ છે એટલે નહીં, પૂર્ણ વિતરાગ છે એટલે નહીં. શાહી ભાવ કેવી રીતના પ્રતિ થશે અગિયારમાં ગુણસ્થાન? શ્રેણી ઉપશમ ચડી ને એટલે ઉપશમ ભાવ. ત્રણ ભાવ તો આપણે સિદ્ધ કરી. હવે મને મારો પ્રશ્ન એ છે કે શાયિક ભાવ કેવી રીતના સિદ્ધ થશે? શાયિક ભાવ અગિયારમાં ગુણસ્થાને જયારે શ્રેણી ઉપશમ ચડી છે, શ્રેણી ઉપશમ ચડી છે અને તમે શાયિક ભાવ કહો છો. કયું કયું કયું? કોણ કોણ ચડી શકે? વેરી ગુડ. શું કીધું? વેલા ના 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 ના, સમ્યક દર્શન શાહી છે. સમ્યક દ્રષ્ટિ છઠ્ઠા સાતમામાં, છઠ્ઠા સાતમામાં સમ્યક દર્શન શાહી છે. સમ્યક્ત્વ શાયિક છે, ત્રણમાંથી સમ્યક્ત્વ શાયિક છે અને શ્રેણી ચડે છે ઉપશમ. પોઈન્ટ સમજાયું? પોઈન્ટ સમજાયા? સમ્યક દર્શન શાયિક હે, શાયિક સમ્યક દ્રષ્ટિ બે શ્રેણી ચડી છે અને દ્વિતીયોક્ષમ સમ્યક દ્રષ્ટિ એક જ શ્રેણી ચડી શકે ઉપશમ. બરાબર સમજાયા? રૂલ પાડો, રૂલ બોલો, જલ્દી રૂલ બોલો. શાયિક સમ્યક દ્રષ્ટિ બે શ્રેણી ચડી શકે. તમે કીધું શાયિક સમ્યક દર્શન છે તો શ્રેણી કેમ ઉપશમ ચડે? શ્રેણી પણ શપથ ચડવી જોઈએ. પ્રશ્ન સમજાય છે? શું કહું છું? સમ્યક તો શાયિક છે તો શ્રેણી કેમ ઉપશમ ચડી શકે, કેમ ચડે? અરે સમ્યક તો શાયિક છે પણ ચારિત્ર ના પુરુષાર્થ માં નબળાઈ ના કારણે ઉપશમ શ્રેણી ચડે. સમ્યક તો શાયિક છે, શ્રેણી ઉપશમ ચડે છે, એટલે માટે અગિયારમા ગુણ સ્થાન માં પાંચ ભાવ જોવા. સમજાયું? ઉપમા વિજલથી બોલો. સમજાય છે? ખ્યાલ આવે છે? બહુ બધું થઈ ગયું? હા તો હા, ના તો ના, એટલે ક્યાં થઈ ગયું? બહુ બધું સમજાય છે ને? ચલો જલ્દી હજી ને એક એક્સરસાઇઝ કરવાની છે, તમે કહો તો કરીએ, 10 મિનિટ છે. બોલો જો. તો આ થઈ ગયું? હા, અજીના મામા. તો આપણે કયું લીધું? 4 થી 11. કયું કીધું આપણે? યથા યોગ્ય 5. હવે લો 12મા ગુણસ્થાનમાં વિચારો. 12મા ગુણસ્થાનમાં મુનિરાજ ઉત્તમ અંતર આત્મા, અંતર મુહૂર્ત નો કાળ 12મા ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત નો કાળ રહે છે. વન જંગલમાં બિરાજમાન છે, મુનિ દશા છે, ઓદારી શરીર છે અને અંદરમાં પૂર્ણ વિપ્રાગી થઈ ગયા છે. પૂર્ણ વિપ્રાગતા શું દશા હશે? કો મને કહો કે મુનિરાજ ને 12મા ગુણસ્થાનમાં 5 ભાવમાંથી કેટલા ભાવ? બોલો. અરે બોલો, ઘટિત કરો. પારનામી ભાવ હજી સિદ્ધ નથી થયા એટલે 12મા ગુણસ્થાન છે, છદ્મત છે એટલે શાયુક્ષમી, બરાબર? શાયુક્ષમી ભાવ અને ચોથો ભાવ કયો? શાયુ. સમજાય છે? તો કયો નથી? અક્ષમિક. ઉપશમ ભાવ છોડીને 12મા ગુણસ્થાન દ્વારા મુનિરાજ ને 4 ભાવ મળે છે, 4 ભાવ, બરાબર? હવે 13મા ગુણસ્થાન, 13મા અને 14મા ગુણસ્થાન દ્વારા અરિયંત ભગવાન ને જલ્દી. અરે વાહ, વેરી ગુડ. કયા 3 ભાવ? સારનામી ભાવ સિદ્ધ નથી થયા એટલે ઓદૈ, અને હવે કયો ભાવ? શાયો. ક્ષમિક છૂટી ગયો, અક્ષમિક છૂટી ગયો. આમ સમજીને કરશો તો ક્યારે નહીં ભૂલો. સમજાયું? અરિયન દશા, અરિયન દશા તો પારનામિક ભાવ, અરિયન દશા છે એટલે સિદ્ધ નથી થાય એટલે ઔદૈક ભાવ, અને અરિયન દશા છે એટલે શાયિક ભાવ. 9 કેવળ લબ્ધિ પ્રગટ થઈ ગઈ. હવે સિદ્ધ ભગવાન ને 5 ભાવમાંથી જલ્દી, એક પણ નહીં, એક જ પારનામિક અને શાયિક ભાવ. સિદ્ધ ભગવાન ને 2 ભાવ, અરિયન ભગવાન ને 3 ભાવ, 12મા ગુણસ્થાનમાં 4, 11મા ગુણસ્થાનમાં 5 પોસિબલ અને એની પહેલા યથા યોગ્ય 1, 2, 3માં 3. પહેલા બીજા ત્રીજામાં 3 ભાવ લીધા ને, 3 ભાવ. સમજાયું? તો 14 ગુણસ્થાનમાં 5 ભાવ ઘટિત કર્યા. સિદ્ધ ભગવાન ને કેટલા? 2. કયા કયા? પારનામિક અને શાયિક. પર્યાયમાં ઉત્પન્ન થતો ભાવ છે અને પારનામિક એ દ્રવ્ય સ્વભાવ છે. 4 ભાવ પર્યાય ના છે ને, તો 4 માંથી કોઈ એક તો કમ્પલસરી હોવો જોઈએ, મિનિમમ 1 અને મેક્સિમમ 4. પર્યાય ના 4 ભાવ હોય શકે 11મા ગુણસ્થાનમાં. પર્યાય ના 4 ભાવ 11મા ગુણસ્થાનમાં પોસિબલ છે એક સાથે, અને મિનિમમ 1, મેક્સિમમ 4, અને 5 ભાવમાં મેક્સિમમ 5. પારનામિક તો ઓલવેજ છે. સમજાયું? બોલો જલ્દી. લઈએ હજી એક ટોપિક, આજનો હું પૂરો કરી લઉં તો આજની મારી નોટ પૂરી થઈ જાય. ચલો એક લઈ લઈએ હજી, ગુણસ્થાન વિભાજન. ચલો જલ્દી, આ તો બહુ ઈઝી છે, ફટાફટ બોલશો મારી સાથે. લાસ્ટ ટાઈમ લીધું તું, કહ્યું તું થોડું, ચલો આજે બરાબર કરીએ. જરા લાસ્ટ ટાઈમ થોડું ફાસ્ટ થઈ ગયું, 5 મિનિટમાં પૂરું કર્યું છે, સમય થઈ ગયો. હવે આપણે કેટલી અપેક્ષાએ લેવાનું છે? આપણે લેવાનું છે 15 અપેક્ષાએ વાત કરવાની. ઓકે, 15 ડિવિઝન કરીએ છીએ. ચલો પહેલું મો અને હા હા થોડું રિવિઝન કરતા જો નવું કઈ આવે તો એડ કરજો. મો અને યોગ ના નિમિત્તથી ગુણસ્થાન નું વિભાજન જલ્દી જલ્દી. મો અને યોગ તો એક થી ચાર દર્શન મો બરાબર છે. દર્શન મો નો ઉદય અનુદય ની અપેક્ષાએ ગુણસ્થાન નું વિભાજન જલ્દી પકડજો. હા એનું થોડા થાકી ગયા છો પણ લાસ્ટ ટોપિક છે, ઈઝી છે અને આપણે કરેલું છે. એક થી ચાર દર્શન મો હે શ્રદ્ધા અપેક્ષા એટલે દર્શન મો. પછી પાંચ થી બાર ચારિત્ર મો એટલે ચારિત્ર ગુણ ની અપેક્ષાએ ચારિત્ર મો ના ઉદય અનુદય ની અપેક્ષાએ પાંચ થી બાર ગુણસ્થાન નું વિભાજન. તેર નું ગુણસ્થાન યોગ સહિત, ચૌદ નું ગુણસ્થાન યોગ. તો મો અને યોગ ના આધારે આવી રીતના ચૌદ ગુણસ્થાન નું વિભાજન થાય. ચાર અપેક્ષા વાત કરી, ચાર અપેક્ષા વાત કરી, એક થી ચાર, પાંચ થી બાર, તેર અને ચૌદ. આપણે પહેલા પણ આ કહ્યું છે. અવિરતિ અને વિરતિ ની અપેક્ષા જલ્દી જલ્દી. એક થી અવિરત અને વિરત, ધીરે ધીરે બોલું, જેટલા થાય એટલું કરું, ધીરે બોલું. અવિરત અને વિરત એની અપેક્ષાએ ગુણસ્થાન નું વિભાજન જલ્દી. ઇન્ટરેસ્ટિંગ છે આ તો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અવિરત ક્યાં સુધી અવિરત પણ છે, અવિરત એટલે અસંયમ. એક થી ચાર ગુણસ્થાન અસંયમ અવિરત, પાંચમું ગુણસ્થાન વિરતા વિરત. જો આમાં જ અડધું બધું તમે ઘણું બધું સમજી જશો. જયારે ગુણસ્થાન આવશે ને ત્યારે આપણે હજી એનું બીજું ડિટેલ લઈ શકશું અગર આ બધું તમને ખ્યાલ હશે હે. તો પાંચમું ગુણસ્થાન વિરતા વિરત અને છઠ્ઠા ગુણસ્થાન થી લઈને ચૌદમા ગુણસ્થાન સુધી વિરત, સંયમી વિરત બરાબર. તો વિરત અવિરત ની અપેક્ષા, અજ્ઞાની જ્ઞાની ની અપેક્ષાએ ગુણસ્થાન નું વિભાજન સમજાય છે ને બધાને. જ્ઞાની અજ્ઞાની ની અપેક્ષાએ, અજ્ઞાની એક થી ત્રણ અને જ્ઞાની ચાર થી ચૌદ. હમણાં ગુણસ્થાન માં રહીએ છીએ ને તો ચાર થી ચૌદ બધા કેવા છે, જ્ઞાની, સમ્યક જ્ઞાની અને પછી કેવળ જ્ઞાન પણ છે તો જ્ઞાની. જાતિ અપેક્ષાએ ભેદ નથી, ક્વોન્ટિટી ની ભેદ છે, ક્વોલિટી ભેદ. છદ્મસ અને સર્વજ્ઞ એક્સરસાઇઝ છે આ, છદ્મસ અને સર્વજ્ઞ. આ બધું બહુ કામ આવશે જયારે આપણે ચાર્ટ કરશું ત્યારે. બોલો છદ્મસ એક થી બાર છદ્મસ અને પછી આગળ તેર અને ચૌદ સર્વજ્ઞ. ચલો આગળ શ્રાવક અપેક્ષાએ વિભાજન. શ્રાવક માં કેટલા આવશે, શ્રાવક કે ચતુર્થ ગુણસ્થાન એ અવ્રતિ શ્રાવક હે. શ્રાવક માં લેવાનું ચતુર્થ ગુણસ્થાન અવ્રતિ શ્રાવક અને પંચમ ગુણસ્થાન એ વ્રતિ શ્રાવક. તો શ્રાવક ના બે ગુણસ્થાન છે, પછી મુનિ અને એની પહેલા તો અજ્ઞાન. તો શ્રાવક ના કયા બે, ચોથું અને એક અવ્રતિ અને પછી ગુરુપદ ની અપેક્ષા લીધું હતું. આ બહુ સરસ લીધું લાસ્ટ ટાઈમ લીધું હતું. ગુરુપદ અપેક્ષા એ અમીબેન ત્રણ ત્રણ લીધા હતા ને, ત્રણ ગુરુપદ અપેક્ષા. હા વેરી ગુડ. પ્રમત અપ્રમત પછી અપ્રમત અને પછી પરમ લીધું તું, આ લીધું તું યાદ છે. વેરી ગુડ. પ્રમત અપ્રમત અપ્રમત અને પરમ ત્રણ ત્રણ, પ્રમત અપ્રમત પ્રમત અને પરમ ત્રણ યાદ રાખો. પ્રમત અપ્રમત પ્રમત અને પરમ. તો પ્રમત અપ્રમત માં શું લીધું તું, છઠ્ઠા સાતમા ગુણસ્થાન માં ઝૂલતા. સાતમું ગુણસ્થાન ફોકસ કરજો થોડું, સાતમા ગુણસ્થાન ના બે ભાગ છે, સાતમા ના બે ભાગ છે, એક સ્વસ્થાન અને એક સાતી છે. તો સ્વસ્થાન એટલે શું અનુજાબેન, સ્વસ્થાન એટલે કે છઠ્ઠા સાત, સ્વસ્થાન એક સ્થાન, છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું હજારો વાર જુદે છે તો દેટ ઇઝ સ્વસ્થાન. અને એ ગુરુ કેવા છે, પ્રમત પ્રમત ગુરુ છે. એ આપણા કેવા ગુરુ છે સમજાય છે, પ્રમત પ્રમત ગુરુ છે. અને પછી અપ્રમત, અપ્રમત ગુરુ કોને કેવા છે, કોને કહેશું આપણે અપ્રમત, તો કે સાતમા ગુણસ્થાનના બે ભાગ એમાં સ્વસ્થાન માંથી જયારે સાતિશયમાં પ્રવેશ કરે. અને સાતિશય એટલે સાતમા નો બીજો ભાગ, ધ સેકન્ડ હાફ. તો સાતિશયમાં પ્રવેશ કરવા વાળા મુનિરાજ નિયમથી શ્રેણી ચડે તો એને કહેવાય અપ્રમત ગુરુ. આપણા કેવા છે, અપ્રમત. તો કેમ, કારણ કે હવે પ્રમતમાં નહીં આવે, હવે ક્યાં જશે, શ્રેણી ચડશે. સમજાય છે બધાને, હાજી કે ના જી. હા બારમા ગુણસ્થાન અને પછી આગળ આવશે સેકન્ડ છે ને અપ્રમત એ બારમા ગુણ સ્થાન હે, અને પછી પરમ ગુરુ એ તેર અને છ. વેરી ગુડ. શ્રેણી અપેક્ષા એ બરાબર. ચલો હવે પ્રમત અપ્રમત ની અપેક્ષા. પ્રમત અપ્રમત આ શબ્દ સમય સાધી ગાથા આવે છે કોઈ ની, એ અલગ, એ તો આપણે ગુરુપદ ની અપેક્ષા. હવે પ્રમત અપ્રમત બોલો, કોઈ કહેશે મને આવે છે એવું, આવે છે એવું કઈ? વેરી ગુડ. એક થી છ પ્રમત અને સાત થી આગળ ચૌદ આવે છે. સમય સારની ગાથા આવે છે ને, ચટ્ટી ગાથા. નથી પ્રમત કે અપ્રમત નથી જે એક જ્ઞાયક, પછી આ તો એનાથી રહીત બતાવે. તમે આની વાત કરો છો, સમજાય છે? તો એ અપેક્ષાઓ બધી સમય સમજાયું. પ્રમત યોગ અયોગ થી અપેક્ષા ગ્રસ્થાન કા વિભાજન કીજીએ. ચલો જલ્દી સુલભ પહેલા યોગ અયોગ એક છે. વેરી ગુડ. અને ચૌદમું ચલો પૂરું થાય છે જલ્દી જલ્દી. રાગી મિશ્ર અને વિતરાગ. લાસ્ટ ટાઈમ કઈ રહી ગયું હોય તો જોઈ લેજો. રાગી મિશ્ર અને વિતરાગતા ની અપેક્ષા એ ગ્રસ્થાન વિભાજન. એક થી ત્રણ રાગી પૂર્ણ રાગી, પછી મિશ્ર. અરે વાહ, વેરી ગુડ. મિશ્ર મિશ્ર ચાર થી દસ, કારણ કે એમાં રાગ પણ છે અને વિતરાગતા પણ છે. ચાર થી દસ મિશ્ર, અને પછી અગિયાર બાર તેર અને ચૌદ વીસ. અગિયાર નું ગુણસ્થાન કેવો વિતરાગી? અગિયાર નું પેલા બેન, અગિયાર નું ઉપશમ શ્રેણી નીચે આવવાના છે, નીચે આવવાના છે. છઠ્ઠામાં આવશે, પાંચમામાં જઈ શકે, ચોથામાં જઈ શકે, પહેલામાં જઈ શકે, નિગોદમાં પણ જઈ શકે. શું બોલો છો? જરા સંભાળીને બોલો. અરે નિગોદમાં એવા કેટલાય જીવો છે હમણાં કે જે અગિયારમાં ગુણસ્થાનમાં છે. પોઈન્ટ સમજાય છે? પણ અગિયારમાં ગુણસ્થાનમાં જેટલો સમય રહેશે એટલો સમય પૂર્ણ વિકાર. કેવી વિતરાગતા? બારમા ગુણસ્થાન જેવી વિતરાગ. એક અંતર મુહૂર્ત માટે વિતરાગતા નો કાલ આવ્યું ને કૃપાળુદેવ, અગિયારમા ગુણસ્થાન એટલે અગિયારમા ગુણસ્થાન પૂર્ણ વિતરાગ. કારણ કે ઉપશમ મોનો દર્શન મો ચારિત્ર મો અઠ્યાવીસ એ અઠ્યાવીસ પ્રકૃતિ નો ઉપશમ છે. અઠ્યાવીસ એ અઠ્યાવીસ છે, પણ અઠ્યાવીસ એ અઠ્યાવીસ કેવી છે? સમજાય છે? ખ્યાલ આવે છે? પરિણામો ની વિચિત્રતા છે. દુઃખ અને સુખ ની અપેક્ષા લાભ. ચલો જલ્દી જલ્દી એક થી ત્રણ. વેરી ગુડ. ચલો પૂરું કરજો, આનું આખું પૂરું કરજો. દુઃખ એક થી ત્રણ, પછી ચાર થી દસ આંશિક દુઃખ આંશિક સુખ. ચાર થી દસ આંશિક દુઃખ આંશિક સુખ. ચાર થી આગળ વધતા વધતા દુઃખ ઘટતું જાય, સુખ વધતું જાય. એક થી ત્રણ દુઃખ, ચાર થી દસ આંશિક દુઃખ આંશિક સુખ, અગિયાર અને બાર પૂર્ણ સુખ, તેર અનંત સુખ, ચૌદ અનંત સુખ, અને સિદ્ધ ભગવાન અવ્યાવાદ. કેટલું બોલો છો તમે? શું થાય? સમજાયું? પણ આખું સમજાયું? દુઃખ આંશિક દુઃખ આંશિક સુખ, પૂર્ણ સુખ અનંત સુખ અવ્યાવાદ. અને આત્મ સ્વભાવ કેવો? પૂર્ણ અવ્યાવાદ અનંત દુઃખ પૂર્ણ સુખ અને સુખ થી લભાણ. આ બધી તો દશાઓની વાત છે, પણ હું કેવો છું વર્તમાનમાં? પર્યાયમાં દુઃખ હોય તો હો, પરંતુ હું સ્વભાવથી કેવો છું? સુખ સ્વરૂપી લાભ. બહિરાત્મા લાભ ને એમ છે, બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા લોકમાં અગ્નિ બુક પૂરી થઈ ગઈ. ગુણસ્થાની એક થી ત્રણ અંતરાત્મા, ચાર થી ચોથા ગુણસ્થાન વાળા જગન્ય અંતરાત્મા, પાંચમા થી અગિયાર મધ્યમ અંતરાત્મા, બારમા ગુણસ્થાન વાળા ઉત્તમ અંતરાત્મા, અને અરિયન ભગવાન પરમાત્મા, અને એમાં પણ સકલ પરમાત્મા, અને સિદ્ધ ભગવાન નિકટ પરમાત્મા. ચલો બોલો હવે. ઠીક છે, આ તો ઈઝી છે.
લખો, આ લખી લો, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. બોલો, ત્રણ બાકી છે, કરી લઈએ. હા બોલો, અશુભ, અશુભ ઉપયોગ 1-3, બરાબર. પછી શુભ, એમાં પણ શુભ હોય પણ મુખ્યતઃ અશુભ 1-3. પછી શુભ ઉપયોગ, ચલો જલ્દી, શુભ ઉપયોગ, શુભ ઉપયોગ. હમણાં જ ગુરદેવસિંહ ના પ્રવચનમાં બહુ સરસ વાત આવી, 4, 5 અને 6 એમાં શુભ ઉપયોગ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બે લેવાનું. આવ્યું તું હમણાં? આવ્યું તું? આવ્યું તું હમણાં? જ આવ્યું તું 3-4 દિવસ પહેલા? આવ્યું તું ને? શુભ ઉપયોગ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બે, શુભ ઉપયોગ 4, 5 અને 6, અને પછી આગળ 7-10 અબુદ્ધિપૂર્વક નો શુભ ઉપયોગ, બરાબર છે. અને એમાં એમાં શુદ્ધ ઉપયોગ તો મુખ્યતઃ નિર્વિકલ્પ દશામાં શુદ્ધો ઉપયોગ મુખ્યતઃ, અને 4th અને 5th ગુણસ્થાનમાં પણ શુદ્ધો ઉપયોગ હોય છે, પણ એક ગૌણ હોય છે. વધારે ક્યાં રહે છે? શુભ ઉપયોગ. અશુભનું પણ અસ્તિત્વ ઓછું થતું જાય, એ રીતે સમજો. તમે થોડું વિચાર કરશો તો ખ્યાલ આવશે. ફરીથી રિપીટ કરું છું, એક પૂરું કહી દો. અને શુદ્ધ ઉપયોગ 7th ગુણસ્થાન થી લઈને આગળના બધા ગુણસ્થાન કેવા છે? મુખ્યતઃ શુદ્ધ ઉપયોગ, બરાબર. 7-14 મુખ્યતઃ શુદ્ધ ઉપયોગ. હવે સામનો ધ્યાનથી, 7-14 મુખ્યતઃ શુદ્ધ ઉપયોગ, 7-10 અબુદ્ધિપૂર્વક નો શુભ ઉપયોગ, 4th, 5th અને 6th શુદ્ધો ઉપયોગ ગૌણ અને શુભો ઉપયોગ. બસ આવી રીતના લેવાનું, સમજાયું? ચલો, ધાર્મિક અધાર્મિક, હા બોલો, ધાર્મિક અધાર્મિક માં કોણ છે? બોલો બોલો જલ્દી, 1-3 અને 4-14 ધાર. મિથ્યાત્વ સમ્યક્ત્વ 1-3, 1-3 મિથ્યાત્વ અને 4-14. તો આ પ્રમાણે આજે આપણે ઘણી બધી ચર્ચા ગુણસ્થાન સંબંધી કરી. હવે આપણો મૂળ વિષય જે પહેલું ગુણસ્થાન છે, મિથ્યાત્વ ગુણસ્થાન છે, એ પહેલા ગુણસ્થાનની ચર્ચા આપણે હવે જે આ શનિવાર આવશે, આજે રવિવાર છે ને, હવે જે શનિવાર આવશે, સાંભળી લેજો, હવે જે શનિવાર આવશે, એક લેક્ચર શનિવારે આપણે ગુણસ્થાનનું લેવાનું છે. કારણ કે આવતા રવિવારે હું નથી, એટલે શનિવારે આપણે ગુણસ્થાનનું લેક્ચર લેશું, ને પછી આપણે રવિવાર ટુ રવિવાર જ લઈશું. ધાર્મિક અને અધાર્મિક, અને પછી સમ્યક્ત્વ અને નિત્યાત્વ. સિમ્પલ છે તો શનિવારે કેટલા વાગે? 9:30-10 શનિવારે ગુરુદેવશ્રીના પ્રવચન પછી 9:30-10 જેને અનુકૂળતા હોય એ ગુણસ્થાનના લેક્ચર માટે આવે. આપણે આખું પહેલું ગુણસ્થાન આપણે અહીંયા ચાર્ટના માધ્યમથી પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન લેશું. નિજ નિધિ નિજ મે બતાઈ
इसके लिए जिनवारी मात को वंदना शतवार.
બોલો ને, કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાની
માત નો
ગુરુદેવ શ્રી કાલે જે અક્ષરદેવ પુસ્તક નું વિમોચન થયું હતું, એ કોઈને પણ હજી જોતું હોય તો પરિવાર દીઠ એક અહીંયા બહાર રાખ્યા છે, અક્ષરદેવ મંગલ અક્ષરદેવ આ પુસ્તક બહાર છે, તો જેને જોવે લઈ.